સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 26/12/2014.
વચનામૃત લોયા 11. સત્પુરુષ અને અસત્પુરુષની સમજણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના માક્ષરવદી 8મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્ય સુરા ખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમય વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી રીતે સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિપુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે, માટે એ સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષરૂપ એવી ઉત્તમ નીચ જે જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું, તો એને સદ્ય સમાધિ થાય અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી, જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો, એવી રીતે જે સતશાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે, અને એમ સમજવું એના મનનો અતિ દુષ્ટ ભાવ છે. એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો છે, એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ સત્શાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં, અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું, અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે, અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન ઉદ્ધવાદિક તેને વિશે કરે છે, અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે, એવી રીતે જે સતશાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિશે સંપણું થાય જ નહીં, અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ, અને તેને વિશે ચારભુજની ભાવના, અષ્ટભુજની ભાવના કહી છે તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની જે મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી, જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ કે રહું કુમારી, એવી રીતે પતિવ્રતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે, કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે તેનું જો ધ્યાન કરે તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્યાદિક આકાર છે તેનું પણ ધ્યાન કરે, માટે પતિવ્રતાના જેવી ટેક કહી છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી, આવી રીતે સત્પુરુષની સમજણ છે, માટે જે સતશાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સતશાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ કરવું નહીં. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયાનું 11મું જે તે થયું.
વચનામૃત લોયા 12, 6 પ્રકારના નિશ્ચયનું, સવિકલ્પ નિર્વિકલ્પ નિશ્ચયનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષરવદી નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં રાત્રિને સમય બિરાજમાન હતા ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને બીજા સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે, ભગવાનનો નિશ્ચય બે પ્રકારનો છે, એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ, અને તે બેમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે. તે બે મળીને 6 ભેદ થયા, તેના લક્ષણ પૃથક પૃથક કરીને કહો. પછી તેનો ઉત્તર પરમહંસ વતે થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સવિકલ્પ નિશ્ચયમાં કનિષ્ઠ ભેદ તો એ જે ભગવાન જે તે અન્ય મનુષ્યની બરોબર કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન એ આદિકને વિશે પ્રવર્તે ત્યાં સુધી તો ભગવાનનો નિશ્ચય રહે, પણ જો વધારો કરે તો ન રહે. અને મધ્યમ ભેદ તો એ જે મનુષ્ય થકી બમણા કામાદિકને વિશે અધિક પ્રવર્તે ત્યાં સુધી પણ નિશ્ચય રહે. અને ઉત્તમ ભેદ તો એ જે ભગવાન ગમે તેવું નીચ જાતિની પેઠે આચરણ કરે તથા મધ્ય, માંસ, પરસ્ત્રી, ક્રોધ, હિંસા ઇત્યાદિ ગમે તેવું આચરણ કરે તો પણ સંશય થાય નહીં, કેમ જે એ ભક્ત ભગવાનને એમ જાણે છે જે ભગવાન તો સર્વના કર્તા છે ને પરમેશ્વર છે ને સર્વના ભોગતા છે, માટે જે જે ક્રિયા પ્રવર્તે છે તે અન્વયપણે નિયંતા રૂપે કરીને સર્વને વિશે રહ્યા જે ભગવાન તે થકી જ પ્રવર્તે છે, તો એ તો કાંઈક થોડીક એવી નીચ જેવી ક્રિયા કરી તેણે કરીને એમને કાંઈ બાદ નથી, કેમ જે એ તો સર્વકર્તા છે. એવી રીતે ભગવાનને વિશે સર્વેશ્વરપણું જાણે માટે એને ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળો ભગવદ્ ભક્ત કહીએ. અને હવે નિર્વિકલ્પમાં કનિષ્ઠ ભક્ત કયો? તો ભગવાનને સર્વ શુભ અશુભ ક્રિયા કરતા દેખે તો પણ એમ સમજે જે સર્વ ક્રિયાને કરે છે તો પણ અકર્તા છે, કેમ જે એ ભગવાન તો બ્રહ્મરૂપ છે. તે બ્રહ્મ કેવું છે? તો આકાશની પેઠે સર્વને વિશે રહ્યું છે ને સર્વની ક્રિયાઓ તેને વિશે જ થાય છે, એવું જે બ્રહ્મપણું તે ભગવાનને વિશે જાણે. જેમ રાસ પંચાધ્યાયીમાં શુકજી પ્રત્યે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મરક્ષક ભગવાનનો અવતાર તેણે પરદારાનો સંગ કેમ કર્યો? ત્યારે તેનો ઉત્તર શુકજીએ કર્યો છે, શ્રી કૃષ્ણ તો અગ્નિની પેઠે તેજસ્વી છે, તે જે જે શુભ અશુભ ક્રિયાને કરે છે તે સર્વે ભસ્મ થઈ જાય છે. એવી રીતે ભગવાનને નિર્લેપ એવા બ્રહ્મરૂપ જાણે તેને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. અને શ્વેત દ્વીપને વિશે રહ્યા જે શટ ઉર્મીએ રહી તેવા નિરન્મુક્ત તે જેવો પોતે થઈને વાસુદેવની ઉપાસના કરે તેને મધ્યમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ને અષ્ટાવરણે યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવી રીતે નિશ્ચયના ભેદ તે શાણે કરીને થયા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મુમુક્ષુ પ્રથમ ગુરુ પાસે આવે ત્યારે વક્તા જે ગુરુ તેને વિશે દેશ, કાળ, સંગ, દીક્ષા, ક્રિયા, મંત્ર, શાસ્ત્રાદિકનું જે શુભ અશુભપણું તથા પોતાની જે શ્રદ્ધા તેનું જે મંદ તીક્ષ્ણપણું તેણે કરીને એવા ભેદ પડી જાય છે, માટે સારા દેશાદિકને સેવવા તથા વક્તા પણ સુધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમય તે થકી જ્ઞાન સાંભળવું. ત્યારે વળી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કદાચિત કોઈક યોગે કરીને કનિષ્ઠ નિશ્ચય થયો હોય તેને પાછો વળી ઉત્કૃષ્ટ નિશ્ચય થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શ્રોતાને ઉત્કૃષ્ટ શ્રદ્ધા ઉપજે તથા રૂડા દેશાદિક પ્રાપ્ત થાય તથા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળે તો સર્વોત્કૃષ્ટ નિશ્ચય થાય, નહીં તો જન્માંતરે કરીને ઉત્કૃષ્ટ નિશ્ચયને પામે. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું બારનું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 335. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી કે ચરોતરના એક ગામના પાટીદાર ગિરધર ભક્ત સાધુ હતા. તેને મંદવાડમાં ઘી ખાધાથી દેહમાં બળ આવ્યું, તેથી સ્ત્રીના સંકલ્પની વાસના થઈ. તે મુને કહી, પછી મેં વિચાર કર્યો જે એનું રૂડું થાય એમ કરવું. એવો સંકલ્પ કરીને મુક્તાન સ્વામી દ્વારે મહારાજને કહી પ્રિયવ્રતનો માર્ગ ચલાવ્યો, તેથી ત્યાગીને વાસના ઉદય થાય ને ગ્રહસ્થાશ્રમ કરે તેનો શાસ્ત્રમાં બાધ નહીં. વાત 336. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે વાતુ કરવાથી માખીમાંથી સૂર્ય થાય અને સૂર્યમાંથી માખી થાય. જો વાત કરતા આવડે તો વાતન કી વાત તો બડી કરામત હે. આ સર્વ સત્સંગ વાતે કરીને કરાવ્યો છે ને આ સર્વ વાતે કરીને છે, બીજું કાંઈ નથી. વાત 337. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે સત્સંગ, સાધુ ને ભગવાન જેવા મળ્યા છે તેવા ઓળખાતા નથી ને મનુષ્ય ભાવ રહે છે. જેવો લાભ થયો છે તેવો લાભ પણ ઓળખાતો નથી ને મનુષ્ય ભાવમાં દિવ્ય ભાવ છે તે મનાતો નથી ને ઉપવાસ કરે પણ આમ સમજાય નહીં, કેમ જે મૂલમ નાસ્તિકુતો શાખા. વાત 338. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે પામર તો પરચા માગે, પણ એક શ્રીકૃષ્ણને ઉર્ધ્વરેતસ કહ્યા છે ને નર નારાયણને કહ્યા છે. એવા તો આજ મૂળજી બ્રહ્મચારી ને મયારામ ભટ્ટ શેર ઘી જમે ને ઘાટ થાય નહીં ને 2000 માણસ સ્ત્રીઓ સહિત ભેળા રહેતા તો પણ કામનો ઘાટ થાય નહીં. જીતેન્દ્રિય શાસ્ત્રમાં લક્ષ્મણજી આદિ 2 કહ્યા છે ને અનુવૃત્તિ વાળા કૃષ્ણાવતારમાં 3 કહ્યા છે ને ભીડો ખમિયામાં 3 કહ્યા છે ને આજ તો આખો સત્સંગ એ 3 ગુણે યુક્ત છે, એ જ મોટો પરચો છે. માટે જેમ છે તેમ ઓળખ. વાત 339. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે સત્સંગમાં કેટલાક લાંબો પગ કરીને સૂતા નહીં તથા મટકા જીતતા તથા ખંજોળવું નહીં તથા પ્રસાદીનું પણ ગળ્યું ચીકણું ખાધું નહીં તથા સંકલ્પ થવા દીધો નહીં. એ સર્વે કઠણ વાત છે ને એ રસ્તે કોઈથી ચલાય નહીં ને તેને મનુષ્ય ન કહેવાય તો પણ તે જ્ઞાનીની બરોબર ન કહેવાય ને દેશકાળ લાગ્યા ને થાળ બીજે ગયો અને જેની આગળ ઊંચે શબ્દે બોલાય નહીં તેને વચન કહ્યા. વાત 340. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે મહુવાના કુંભારને 100 જમપુરીનું દુઃખ થયું છે, તે તો એ જ ખમે, બીજાથી ખમાય નહીં. અને હાલ તો જાગતાય સુખ છે અને આંખ વીચીને પણ સુખ છે. વાત 341. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે મુક્ત હોય તે કોઈથી દબાય નહીં ને લડાઈ લીધા કરે પણ સંકલ્પના લાગમાં આવે નહીં. વાત 342. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે પોતપોતાનો દેહ સારો લાગે, ગામ સારું લાગે, દેશ સારો લાગે એ તો દૈવની માયાનું બળ છે. વાત 343. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે એકના મંડળમાં લાડવાની રસોઈ થાય ને એકના મંડળમાં ન થાય તો એક અંગ આવ્યું ને અખંડ ધ્યાન કરે તો પણ એક અંગ આવ્યું ને 63 બાકી રહે ને કોઈ રીતે કરીને સાધુ ઓળખાઈ જાય તો તેમાં બધું આવી જાય. વાત 344. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે ગોપાલ સ્વામીને 60 સાધુ હતા, તેમાંથી 4 સાધુ આપવાનું કહ્યું ત્યારે કહે જે મારે તો 2 જ સાધુ છે. વાત 345. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે ખરેખરો જીવ સોંપીને તેનો થઈ રહે તો સિંહનો માલ શિયાળિયા ખાઈ શકે નહીં. વાત 346. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રેણીએ દેહ મૂકવો કઠણ છે, તે ઉપર ગઢડાની ડોસીઓની વાત કરી. વાત 347. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ છે તેમ ઓળખવું એ કઠણ છે, ને ઓળખાય તો સમાગમમાં રહેવું કઠણ છે, ને સમાગમમાં રહે તો જીવ સોંપીને અનુવૃત્તિમાં રહેવું એ કઠણ છે. બે આના પણ કોઈના પક્ષનો ભાર રહે ખરો. વાત 348. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જેમ છે તેમ કહીએ તો તરત મનાય નહીં, માટે મનને વળગાડી મૂકવું, એટલે ધીરે ધીરે બળ પામશે તેમ સમજાશે. વાત 349. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, કોઈ કહેશે જે મને જેમ છે તેમ કહો હું એમ કરીશ, પણ મોટા હોય તે એમ જાણે જે મોઢે કહે છે પણ આનાથી થશે નહીં, ને કોઈ મોઢે કહે નહીં પણ તેનું જાણે જે આ મોઢે કહેતો નથી પણ તેનાથી થશે. વાત 350. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સમર્થ હોય તે જી શેર જમી જાય પણ તેને સ્ત્રી ભોગનો સંકલ્પ થાય જ નહીં. સમાધિવાળા અરૂપાનંદ સ્વામીને વિષયનો જોગ થવાથી સત્સંગમાંથી નીકળી ગયા, ને સમાધિ તૂટી ગઈ, ને જ્ઞાનનો ઉદય થયે પાછા ફરી વખત સત્સંગમાં આવ્યા એટલે સમાધિ થઈ ગઈ. પછી મહારાજે હસીને કહ્યું, જે ભગવાનનો વળગાડ કોઈ રીતે છૂટે એવો નથી. વાત 351. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ઉપાસના આજ્ઞા ને સાધુ ઓળખવા એ ત્રણ વાના અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. વાત 352. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, સાધુ સાચા છે, તેમાં અસાધુની બુદ્ધિ રહે તે વિપરીત ભાવના છે. આ વાત અટપટી છે, તે સાધુને બીજા સાધુની જોડે મેળવ્યાથી ઓળખાય, તે ઉપર મુનિ બાવાના દ્રષ્ટાંતય ગણિક વાત કરી. વાત 353. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, છેલ્લા પ્રકરણનું 33મું વચનામૃત વંચાવીને વાત કરી, જે એવા મોટા છે પણ વિષયના જોગમાં સારું રહેવાય છે તે મોટાની દ્રષ્ટિ છે. વાત 354. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દે, એનામાં અનંત કળાયું છે, તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. વાત 355. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, અમદાવાદની લંગીએ બધા ગામનો ઇજારો રાખ્યો, તે કૂટી કૂટીને ખાવા પણ નવરી ન થઈ ને ભૂખીને ભૂખી મરી ગઈ, તેમ આપણે બધાનો ઇજારો રાખવો નહીં. વાત 356. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ગોંડલના હરિજને કહ્યું, જે સા પાપ કર્યા હશે તે મહારાજના દર્શન ન થયા, ત્યારે સ્વામીએ તેને કહ્યું, જે પુણ્ય કર્યા હશે તે આજ આ દર્શન થયા, નહીં તો ઘણા પાપ કરત. વાત 356. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે,
ભોજને છાજને ચિંતા વૃથા કુર્વંતિ વૈષ્ણવાઃ.
આપણે તો માળા ફેરવવું, રોટલા તો ભગવાન દેશે, ને કેટલાકને દીધા છે પણ ખબર નથી, ને કેટલાકને દે છે. વાત 358. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ઝેરના લાડવા ખાતા સારા લાગે પણ ઘડીક પછી ગળું જલાય, તેમાં વ્યવહાર છે. વાત 59. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, મરનારને સીધ રડો છો, રડનાર નથી રહેવાના, તોપને મોઢે તુંબડા તે સર્વ ઉડી જવાના. વાત 360. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, જે ગ્રહસ્થ આત્માનું જ્ઞાન જાણે નહીં પણ જો ભગવાનને વિશે તથા મોટા સાધુ સાથે હેત છે તો તેને કાંઈ કરવું રહ્યું નથી, તે ઉપર મધ્ય પ્રકરણનું 9મું તથા વર્તાલનું 11મું વચનામૃત વિચારવા, એ બેનો એક ભાવ છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 12. ભક્ત. જેતપુરમાં શ્રીહરિ કહે, ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત? એક તો બીજાના કટુ વચન સહન કરીને ચાલતો એવો ભગવાનનો ભક્ત હોય, બીજો એ કે જેનો દેહ પરવશ હોય, ત્રીજો અતિ બાળક હોય, ને ચોથો જે અતિ વૃદ્ધ હોય, તે ચારેને ગરીબ જાણવા. સાચા હરિજનની પરખ એ છે કે તેને ભગવાન વિના બીજો ઘાટ ન થતો હોય, સત્ય વાત કરે ને સત્ય વાતનો આદર રાખે, વર્તનનું અભિમાન ન હોય તેને શ્રેષ્ઠ હરિજન જાણવો, વળી અપમાન કરનારા સામે વેર ન બાંધે, વેર કરે તેટલો કુસંગ જાણવો. ભગવાનના વચન મુજબ વર્તે એ હરિભક્તનું મુખ્ય લક્ષણ છે. ભગવાનની આજ્ઞા પાળવામાં લોક પ્રસન્ન થાય કે કુરાજી થાય, ભક્ત તે મનમાં લેતો નથી. મનમાં ભગવાનના વચન દ્રઢ રાખીને એમ ઈચ્છે છે કે ભગવાનની પ્રસન્નતામાં બધાની પ્રસન્નતા સમાઈ છે. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઈચ્છે, પણ બુરું ન ઈચ્છે. કોઈનું બુરું થાય તેવું વચન ભૂલથી પણ ન કહે. પોતાના ભજનમાં કોઈ વિક્ષેપ કરે તો પણ તેને સહન કરી લે. સહન કરવા જેવી બીજી કોઈ મોટપ નથી. ગઢપુરમાં શ્રીહરિ જીવા ખાચરને કહે, સંસારી બુદ્ધિ અંધકાર છે. જેને સંસારી બુદ્ધિ છે તેને અજ્ઞાનરૂપી વિકાર ટળતા નથી. જ્યાં સુધી અજ્ઞાન વિકાર છે ત્યાં સુધી સત્સંગમાં ગુણદોષ પરઠ્યા કરે છે. ગુણદોષ પરઠે છે ત્યાં સુધી તેને શાંતિ પ્રાપ્ત થતી નથી. જેમ સુદ પક્ષમાં અજવાળું ને વદ પક્ષમાં અંધારું રહે છે, તેમ સંસારી મતિ વદ પક્ષ છે, અમાયિક મતિ સુદ પક્ષ છે. સત્સંગનો ચંદ્ર હૃદયમાં અજવાળું પાથરતો રહે ત્યાં સુધી ભક્તના હૃદયમાં શાંતિ વર્તે, પણ કુસંગરૂપી અંધારાનો યોગ થતાં જ તેની શાંતિ હણાઈ જાય છે ને વિક્ષેપ પેદા થાય છે. સંસારના સુખમાં જેવી રૂચિ છે તેવી રૂચિ સત્સંગમાં થાય તેને હૃદયે સદા શાંતિ રહે છે. સત્સંગ ચાંદ ઉર રહે જ્યાં લગહી, શાંતિ ઉર્મે વર્તે ત્યાં લગહી. કુસંગ અંધતમ જોગ જબ હોવે, વિક્ષેપ ચિત્ત હોઈ શાંતિ કુ ખોવે. સંસારિક સુખ મે હે રૂચિ જૈસી, સત્સંગ મે જો હોવે તેસી. તાકું શાંતિ સદા ઉર રહેવે, વેદ શાસ્ત્ર સંત ઇમી સબ કેવે. ભુજમાં શ્રીહરિએ કહ્યું, સત્સંગને અર્થે જ બધું કરી રાખે અને સત્સંગમાં જે લેવું દેવું તે સ્વાર્થને માટે ન કરતા હોય એવા ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. સ્વાર્થ માટે સત્સંગમાં લેવા દેવાનો વ્યવહાર કરે છે તે પરસ્પર લડીને સંત હરિજનનો અવગુણ લઈને કુસંગી થઈ જાય છે. જેને કલ્યાણ વિના બીજો સ્વાર્થ નથી તે દિવસે દિવસે સત્સંગમાં વધે છે. સત્સંગથી કુસંગનો દોષ ઓળખાય છે. કુસંગનો ગુણ રહે ત્યાં સુધી સત્સંગની દ્રઢતા ગણાય જ નહીં. ભુજના ભક્તોએ કહ્યું, પ્રભુ અહીં અન્નકૂટ કરો, ખર્ચ થશે તે બધા સત્સંગી મળીને સરખે ભાગે ઉપાડી લઈશું. ત્યારે શ્રીહરિ કહે, અમને એવી રીત ગમતી નથી, કારણ કે કોઈક ગરીબ હરિજન મહા મુશ્કેલીએ નિર્વાહ કરતો હોય તેને પણ ખર્ચમાં બરોબર ગણો ત્યારે એને સત્સંગ રહે નહીં. સત્સંગ વધારવા માટે તો અમે ઉત્સવ કરીએ છીએ, આ તો ધનાઢ્યનું કામ છે. નિર્ધન ભક્ત તો જેવી શ્રદ્ધા હોય તેવી શરીરથી સેવા કરે, હુકમ કરીને સેવા કરાવવાની સત્સંગની રીત નહીં. નિર્ધનનો સત્સંગ ટકે એવી બરદાસ રાખવી જોઈએ. એક જણને સત્સંગ કરાવે તેને કેટલુંય પુણ્ય છે તે ભૂલવું ન જોઈએ. નિર્ધનની મરજી ન હોય તે કામ તેને કહેવું નહીં, જેમ તેમ કરીને તેને નભાવવો. જ્યારે સત્સંગ નિમિત્તે ખર્ચ કરવું હોય ત્યારે ધનાઢ્ય હરિભક્તોએ જ માથે લેવું. સત્સંગ નિમિત્તે ખર્ચ કરે તે મુખ્ય હરિભક્ત ગણાય અને તે જ ખરો ધનાઢ્ય છે. ધનાઢ્ય હરિભક્ત થઈને સત્સંગ નિમિત્તે જાણવા છતાં ખર્ચ ન કરે તેનાથી સત્સંગની શોભા નથી. સત્સંગ નિમિત્ત ખર્ચ કરે સો હરિજન હે મુખી, યહ લોક પરલોક મે કબહુ ન હોવે દુખી. ધનાઢ્ય હરિજન હોઈ સત્સંગ નિમિત્ત જાનકર, ખર્ચ કરે ન કોઈ શોભા નહીં હે સત્સંગ મે તેહી.
પ્રગટ ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
17-8-83 મંગળ પ્રવચન, રમાનંદ સાહિત્ય સભા ભવન વડોદરા, સક્રિય કાર્યકર્તા શિબિર, પ્રથમ દિવસ, પરમ પૂજ્ય સ્વામીજી વડોદરા.
આવશે તમે ખૂબ આનંદ, ધન્યવાદ. મુંબઈ કરતા આ સમાજ ઓછો છે, મૂળ વાત એ કરવાની છે. ১৯৪২ નું એ વિશ્વયુદ્ધ શરૂ થયું, સાડા 3 વર્ષ સુધી વિશ્વયુદ્ધ ખેલાયું. કોન્ટિનેન્ટ એન્ડ લંડન બેની વચ્ચેની ખાડીમાં એક 21 વર્ષનો યુવાન ચર્ચિલે એ રીતે સરસ ગોઠવેલો, પાણીમાં એક ટાપુ બનાવવામાં આવ્યો, નીચે તો પાણી જ, મોટી પ્લેટો યાત્રાને ગોઠવી દેવામાં આવી, 2-4 ફલાંગની. અને એ બધા સમાચાર ચર્ચિલને મળે. ઉપર એવી લીલોતરી વાળું ઘાસ બી ગોઠવામાં આવ્યું, ઉપર એવું એક સરસ બિલ્ડિંગ બી બાંધવામાં આવ્યું. જે બિલ્ડિંગ કાગળનું છે, સાડા 3 વર્ષની એની જે વેદના, એને જે સહન કરી છે, 3.5 વર્ષમાં ભાગ્યે જ એને 40-50 દિવસ આને ખાધું હશે. એના ઘણા મિત્રો, એના સૈનિકો ઘણા વારંવાર વાયરલેસ પ્રત્યે પસાર થઈ એક યા બીજી રીતે પણ એને સમાચાર આપી જ રહેતા કે તું આવી જા, હવે આ બાજુ હિટલર કોઈ સંજોગોમાં આવશે નહીં. ઘણા સમાજે એને મોડી વાત ખૂબ કરી, પણ એક જ જવાબ આપતો હતો, દેશ પહેલો પછી માં. એ વેદનાઓની ગાથાના ગુણગાન તો કોક વખત ગાઈશું, અને એને જે દ્રઢ કરી નાખેલો જે ઠરાવ, એ કોક ચીજ જુદી છે. એવું જ એક ઓપોનન્ટ સાઈડમાં સરસ ગોઠવેલું જર્મનનું પાણી, એ લોકોએ બી એટલું સુપર પ્લાનિંગ કર્યું હતું. ચર્ચિલને એ લોકોનું પ્લાનિંગ ખાલી 3-3.5 વર્ષનું હતું, જર્મનનું પ્લાનિંગ 7 વર્ષનું. યુદ્ધ એટલે તમને ખબર તો છે જ, વેદના, મરણતોલ પ્રયાસ, આપી જવાની કોઈ અદમ્ય ભાવના, સૈનિકની નજર કેવળ દેશ તરફ.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.